એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર ઇતિહાસને જોવાની આપણી રીત બદલી નાખી.
હા, બિલકુલ.
હું વાત કરી રહ્યો છું બાર્બરા ડબલ્યુ ટચમનના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ધ ગન્સ ઓફ ઓગસ્ટની, એટલે કે ઓગસ્ટની બંદૂકો. આ પુસ્તક આપણને સીધા જ પહેલા વિશ્વયુદ્ધના શરૂઆતના ગભરાવી દેનારા દિવસોમાં લઈ જાય છે, નિર્ણાયક દિવસો.
અને જો વાત એમ છે કે આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે, ખરેખર તે એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે મતલબ કે કેવી રીતે નાની દેખાતી ગણતરીની ભૂલો અથવા તો સાવ જડ બની ગયેલી યોજનાઓ અને ક્યારેક નેતાગીરીની નિષ્ફળતાઓ, આ બધું ભેગું થઈને એક નાની સ્થાનિક કટોકટીને કેવી રીતે વૈશ્વિક મહામારીમાં ફેરવી શકે છે.
સાચી વાત.
આ ખાલી 1914ની વાત નથી, ખબર છે, આ એક બહુ મોટી શીખ છે કે ઇતિહાસ કોઈ અદ્રશ્ય શક્તિઓથી નથી બનતો, નિર્ણયો અને ખરાબ પણ.
બિલકુલ.
અને આ પુસ્તક જેટલું રસપ્રદ છે, ખરેખર એટલા જ રસપ્રદ એના લેખક પણ છે, બાર્બરા ટચમન.
હા, એમની વાત જ અલગ છે.
એમની વાત કરીએ તો એ કોઈ યુનો પરંપરાગત ઇતિહાસકાર નહોતા, યુનિવર્સિટી પ્રોફેસર કે એવું કંઈ નહીં.
ના ના,
એ સ્વર શિક્ષિત હતા અને એમની શરૂઆત તો પત્રકાર તરીકે થયેલી.
અને એ અનુભવ એમની લખાવટમાં દેખાય છે, ખરું ને?
એકદમ. પત્રકારત્વના અનુભવે એમની શૈલીને અનોખી બનાવી, બહુ સ્પષ્ટ, જાણે વાર્તા કહેતા હોય એમ. અને માનવીય પાસા પર, મતલબ કે લોકોના વર્તન પર ખૂબ ભાર મૂક્યો છે.
અહીંયા જ એમની ખાસિયત છે. ટચમનનું સૌથી મોટું યોગદાન કદાચ એ છે કે એમણે પ્રાથમિક સ્ત્રોતોમાં બહુ ઊંડું સંશોધન કર્યું.
અચ્છા,
એટલે કે મૂળ દસ્તાવેજો.
હા, જૂના દસ્તાવેજો, પત્રો, ડાયરીઓ, સરકારી કાગળો,
એ બધું જ.
અને પછી એ જટિલ ઐતિહાસિક ઘટનાઓને સામાન્ય વાચક સમજી શકે એવી સરળ રોચક ભાષામાં મૂકી આપી. એમનું ધ્યાન ખાલી લશ્કરી હિલચાલ પર નહોતું, પણ એ નિર્ણયો લેનારા જે નેતાઓ હતા, એમના વ્યક્તિત્વ, એમની મનોદશા, એમના ડર, એમની મહત્વાકાંક્ષાઓ, આ બધું જ એમણે પકડ્યું. એમણે બતાવ્યું કે ઇતિહાસ એટલે શું. ઇતિહાસ એટલે લોકોની વાર્તા.
બહુ સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ ઓગસ્ટની બંદૂકો શું કહેવા માગે છે મુખ્યત્વે?
પુસ્તકનું ફોકસ એટલે કે કેન્દ્રબિંદુ તો પહેલા વિશ્વયુદ્ધનો ફક્ત પહેલો મહિનો છે, ઓગસ્ટ 1914.
ફક્ત એક મહિનો?
હા, પણ એ એક મહિનામાં જ આખી સદીનો ઇતિહાસ બદલાઈ ગયો. પુસ્તક એ સવાલ ઉઠાવે છે કે યુરોપની જે મહાન શક્તિઓ હતી, જે દાયકાઓથી મોટે ભાગે શાંતિમાં હતી, તે અચાનક જ આટલા ભયાનક સ્વવિનાશક યુદ્ધમાં કેમ કૂદી પડી? બાલ્કનમાં એક હત્યા થઈ અને આખા ખંડમાં આગ લાગી ગઈ, કઈ રીતે?
આ જ મોટો પ્રશ્ન છે.
અને ટચમનનો જવાબ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે આ યુદ્ધ અનિવાર્ય નહોતું, મતલબ કે એવું નહોતું કે થવાનું જ હતું. કોઈ નસીબ કે ભાગ્યનો ખેલ નહોતો આ.
તો પછી શું હતું?
એ હતું ગંભીર ગેરસમજોનું પરિણામ, ખોટી ગણતરીઓનું પરિણામ, અને સૌથી વધુ તો પેલી લશ્કરી યોજનાઓની જડતાનું પરિણામ.
લશ્કરી યોજનાઓની જડતા એટલે?
ટચમન આને યોજનાનું શાસન કહે છે, ટાયરની ઓફ ધ પ્લાન. યુરોપના દેશોએ એટલી બધી જટિલ, એટલી બધી સમય આધારિત યુદ્ધ યોજનાઓ બનાવી રાખી હતી. ખાસ કરીને જર્મનીની પેલી શ્લિફેન યોજના, કે એકવાર એ ચાલુ થઈ જાય ને પછી રાજનેતાઓ માટે એને રોકવું લગભગ અશક્ય બની ગયું. લશ્કરને હરકતમાં લાવવું એટલે કે મોબિલાઇઝેશન કરવું, એ પોતે યુદ્ધ જાહેર કરવા બરાબર થઈ ગયું.
બાપરે, જાણે કે એકવાર ટ્રેન સ્ટેશન છોડી દે પછી એને પાછી વાળવી જ મુશ્કેલ.
બસ એ જ વાત છે. પુસ્તક આપણને ઘટનાક્રમમાં લઈ જાય છે. આર્ચડ્યુક ફર્ડિનાન્ડની હત્યા પછીના એ તંગ દિવસો, રાજદ્વારી મંત્રણાઓ કેવી રીતે નિષ્ફળ ગઈ, અને પછી યુદ્ધની શરૂઆતથી લઈને પેરિસ પાસેની પેલી માર્નરની નિર્ણાયક લડાઈ સુધી.
અને આ કોઈ સૂકું લશ્કરી વર્ણન નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો એક મનોવૈજ્ઞાનિક થ્રિલર જેવું છે. આપણે જોઈએ છીએ કે કેવી રીતે મોટા મોટા નેતાઓ, સેનાપતિઓ, આખાને આખા દેશો પોતાની જ બનાવેલી જાળમાં ફસાતા જાય છે. પુસ્તક ઘણા મહત્વના મુદ્દાઓ ઉઠાવે છે, જેમ કે કૂટનીતિ કેમ નિષ્ફળ ગઈ યુદ્ધ રોકવામાં?
હા, કેમ?
પછી લશ્કરી સિદ્ધાંતો કાગળ પર કેવા હતા અને યુદ્ધના મેદાનની વાસ્તવિકતા કેટલી અલગ હતી?
ઓહો,
રાષ્ટ્રવાદ અને દેશના સન્માન જેવી ભાવનાઓએ નિર્ણયો પર કેવી અસર કરી? અને સૌથી મોટી વક્રોક્તિ જુઓ,
શું
કે ઝડપી જીત મેળવવા માટેની જે અત્યંત ઝીણવટભરી તૈયારીઓ હતી ને,
હા,
એણે જ લાંબા વિનાશક યુદ્ધની ખાતરી આપી દીધી.
આ તો ગજબ કહેવાય. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોને જરા વધુ ઊંડાણથી સમજીએ. ટચમન શરૂઆત ક્યાંથી કરે છે?
એમણે શરૂઆત બહુ રસપ્રદ રીતે કરી છે. 1910માં બ્રિટનના રાજા એડવર્ડ સાતમાના અંતિમ સંસ્કારનું વર્ણન છે.
અચ્છા, 1910માં?
હા, અને ત્યાં 9 રાજાઓ હાજર હતા. વિચાર કરો, 9 રાજાઓ એક સાથે, એકદમ ભવ્ય દ્રશ્ય.
વાહ.
પણ ટચમન આનો ઉપયોગ શું બતાવવા કરે છે? કે આ જૂના રજવાડી યુરોપનો છેલ્લો દેખાવ હતો. જાણે એક યુગ પૂરો થઈ રહ્યો હતો અને એ ભવ્યતાની નીચે ભયંકર તણાવો ઉખડી રહ્યા હતા.
તુફાન પહેલાની શાંતિ જેવું.
બરાબર. અને એ તણાવો પાછળનું એક મોટું કારણ હતું આ યોજનાઓનું શાસન.
પેલી યોજનાઓ ફરી આવી?
હા, જર્મનીની શ્લીફેન યોજના સૌથી મુખ્ય. એમને ડર હતો કે ફ્રાન્સ અને રશિયા બંને સાથે એકસાથે લડવું પડશે,
બે મોરચે યુદ્ધ.
એટલે એમણે યોજના બનાવી કે પહેલા એકદમ ઝડપથી લગભગ 6 અઠવાડિયામાં બેલ્જિયમમાંથી પસાર થઈને ફ્રાન્સને હરાવી દેવું, પેરિસ કબજે કરવું અને પછી બધી શક્તિ પૂર્વમાં રશિયા સામે લગાવી.
પર આમાં બેલ્જિયમનું શું? એ તો તટસ્થ હતું ને.
આ જ તો સમસ્યા હતી. આ યોજના એટલી જડ હતી અને બેલ્જિયમ જેવા તટસ્થ દેશ પર હુમલો કરવાની એની ધારણા એટલી ખતરનાક હતી કે એણે બ્રિટનને યુદ્ધમાં ખેંચી લાવવાનું લગભગ નક્કી કરી દીધું.
એટલે કે યોજના એટલી જટિલ હતી કે એને બદલી જ ન શકાય.
બિલકુલ. એક પ્રસંગ છે પુસ્તકમાં. જર્મન સમ્રાટ કાઇઝર વિલહેમ છેલ્લી ઘડીએ સૈન્યને રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે એમને બીજો કોઈ રાજદ્વારી રસ્તો દેખાય છે.
હા.
પણ એમના ચીફ ઓફ સ્ટાફ મોલ્ટકે કહે છે કે મહારાજ, હવે શક્ય નથી. આ લાખો સૈનિકોનું ટાઈમટેબલ, આ ટ્રેનોનું શિડ્યુલ, એ હવે બદલી શકાય નહીં.
અરે રે.
આ બતાવે છે કે લશ્કરી યોજના રાજકીય નિયંત્રણ પર કેવી રીતે હાવી થઈ ગઈ હતી.
અને ફ્રાન્સ?
એમની શું યોજના હતી? ફ્રાન્સની પોતાની યોજના હતી પ્લાન 17. એ થોડી અલગ હતી. એ જુસ્સા પર વધુ આધારિત હતી, જેને તેઓ ઈલાન કહેતા, એટલે કે લડવાનો ભારે ઉત્સાહ,
હુમલો કરવાનો જુસ્સો.
હા, તેઓ સીધો જ જર્મની પર હુમલો કરવા માંગતા હતા, ખાસ કરીને પેલો અલ્સેસ લોરેનનો પ્રદેશ પાછો મેળવવા. પણ ટચમેન કહે છે કે આ યોજના વાસ્તવિકતાથી દૂર હતી. એ જર્મન યોજનાને ઓછો અંદાજથી હતી અને મશીનગન જેવા નવા હથિયારોની રક્ષણાત્મક શક્તિને પણ.
તો આ બધી યોજનાઓ તો કાગળ પર હતી, પણ જ્યારે ઓગસ્ટ 1914માં પેલી કટોકટી આવી ત્યારે શું થયું? જમીન પર
ત્યારે શરૂ થઈ ગેરસમજો અને ખોટા નિર્ણયોની એક આખી હારમાળા. આર્ચ ડ્યુકની હત્યા પછી રાજદ્વારી સ્તરે ઉકેલ લાવવાના પ્રયાસો થયા પણ નિષ્ફળ ગયા. લશ્કરી નેતાઓનું દબાણ વધતું ગયું કે હવે મોબિલાઇઝેશન કરવું જ પડશે, જલ્દી કરો, નહીતર આપણે પાછળ રહી જઈશું.
દોડધામ મચી ગઈ.
હા, જર્મનીએ બેલ્જિયમને કહ્યું કે અમને તમારા દેશમાંથી પસાર થવા દો. પણ બહાદુર બેલ્જિયમ રાજા એલ્બર્ટ અને એમની સરકારે ના પાડી દીધી.
એમણે ના પાડી?
હા. અને પછી જર્મન સેનાએ બેલ્જિયમ પર આક્રમણ કર્યું
અને આ જ મુદ્દો બન્યો બ્રિટન માટે યુદ્ધમાં આવવાનો. બરાબર ને?
બિલકુલ. બેલ્જિયમની તટસ્થતાની ગેરંટી બ્રિટને આપેલી હતી, જૂની સંધિ હતી. પ્લસ બ્રિટનને ડર હતો કે જો જર્મની બેલ્જિયમ અને ઉત્તર ફ્રાન્સના બંદરો પર કબજો કરી લેશે તો બ્રિટનની સુરક્ષા જોખમાશે.
એટલે કારણો હતા.
હા, એટલે બેલ્જિયમ પરના આક્રમણે બ્રિટનને યુદ્ધમાં જોડાવા માટે મજબૂત કારણ અને નૈતિક આધાર આપ્યો. યુદ્ધ શરૂ થઈ ગયું. જર્મન સેનાઓ બેલ્જિયમ અને ફ્રાન્સમાં પ્રવેશી. ફ્રેન્ચોએ તેમની યોજના મુજબ હુમલા કર્યા પણ ભારે નુકસાન વેઠ્યું.
પેલી ઈલાનવાળી યોજના નિષ્ફળ ગઈ.
હા, પછી નાની પણ બહુ કુશળ બ્રિટિશ સેના, જેને BEF કહેતા હતા, પણ ફ્રાન્સ પહોંચી અને લડાઈમાં જોડાઈ. શરૂઆતમાં તો જર્મનો બહુ જ ઝડપથી આગળ વધતા રહ્યા. એવું લાગ્યું કે શ્લીફેન યોજના સફળ થઈ જશે.
ફ્રેન્ચ અને બ્રિટિશ સેનાઓને પીછેહટ કરવી પડી.
હા, લાંબી અને થકવી દેનારી પીછેહટ કરવી પડી.
પણ પછી કંઈક બદલાયું. તમે પૂર્વ મોરચાની વાત કરી હતી, રશિયા.
હા, એ પણ એક મહત્વનો વળાંક હતો. રશિયાએ ધારણા કરતા ઘણું વહેલું અને મોટા પાયે પૂર્વમાંથી જર્મની પર આક્રમણ કર્યું.
અચ્છા,
આનાથી જર્મનો ચોંકી ગયા. એમને પશ્ચિમી મોરચેથી એટલે કે ફ્રાન્સમાંથી કેટલાક મહત્વના સૈનિકોને પૂર્વમાં રશિયા સામે લડવા મોકલવા પડ્યા.
એટલે શ્લિફિન યોજનામાં ફેરફાર કરવો પડ્યો.
બરાબર, આ યોજના માટે મોટો ફટકો હતો. જો કે એ કહેવું પડે કે પૂર્વમાં જર્મનોએ પછી ટેનનબર્ગની લડાઈમાં રશિયનોને કારમી હાર આપી. હિન્ડનબર્ગ અને લુડનડોર્ફ નામના સેનાપતિઓ ત્યાં હીરો બની ગયા.
પણ પશ્ચિમમાં શું થયું? ફ્રાન્સમાં?
પશ્ચિમમાં ફ્રાન્સમાં નિર્ણાયક ક્ષણ આવી રહી હતી, માર્ન નદી પાસે.
માર્નની લડાઈ, હા, આ નામ તો વારંવાર આવે છે. એને માર્નનો ચમત્કાર પણ કહે છે, નહીં? ત્યાં શું થયું હતું? બરાબર
થયું એવું કે પેરિસ તરફ આગળ વધી રહેલી જે મુખ્ય જર્મન સેના હતી, એનો જમણી બાજુનો ભાગ કમાન્ડર વોન ક્લકના નેતૃત્વ હેઠળ એ થોડો વધારે પડતો આગળ નીકળી ગયો હતો. સૈનિકો થાકી ગયા હતા, સપ્લાય લાઇન ખેંચાઈ ગઈ હતી. અને ક્લકે એક મોટો નિર્ણય લીધો. મૂળ શ્લિફિન યોજના મુજબ એમણે પેરિસની પશ્ચિમેથી ફરીને શહેરને ઘેરી લેવાનું હતું. પણ એમણે જોયું કે ફ્રેન્ચ સેના પીછેહટ કરી રહી છે, એટલે એમણે એ પીછેહટ કરતી સેનાનો પીછો કરવા માટે પેરિસની દક્ષિણ પૂર્વ તરફ વળવાનું નક્કી કર્યું.
ઓ, એટલે યોજનાથી અલગ ગયા.
એટલે કે એમનો ફ્લેન્ક એકદમ ખુલ્લો પડી ગયો દુશ્મનના હુમલા માટે.
આ તક કોણે જોઈ?
પેરિસના લશ્કરી ગવર્નર હતા જનરલ ગેલિયેની, એમણે આ તક જોઈ લીધી. એમણે તરત જ ફ્રેન્ચ કમાન્ડર ઇન ચીફ જનરલ જોફ્રેને કહ્યું કે આ સમય છે વળતો હુમલો કરવાનો. જોફ્રે શરૂઆતમાં થોડા ખચકાયા, પણ પછી માની ગયા.
અને પેલી પેરિસની ટેક્સીઓની વાત સાચી છે?
હા હા, એ બહુ પ્રખ્યાત કિસ્સો છે. લડાઈ નિર્ણાયક તબક્કામાં હતી અને સૈનિકોને ઝડપથી મોરચા પર પહોંચાડવાની જરૂર હતી, એટલે પેરિસની લગભગ 600 જેટલી ટેક્સીઓને રાતોરાત કામે લગાડવામાં આવી.
વાહ!
ફ્રેન્ચ 6ઠ્ઠી સેનાએ, જેને આ ટેક્સીઓથી મજબૂતી મળી હતી, તેણે પેલી જર્મન ખુલ્લી બાજુ પર હુમલો કર્યો. બ્રિટિશ BEF અને બીજી ફ્રેન્ચ સેનાઓ પણ જોડાઈ.
પછી શું થયું?
જર્મન આગેકૂચ અટકી ગઈ. ભારે લડાઈ થઈ. જર્મન કમાન્ડર મોલ્ટકે, જે બર્લિનમાં હતા અને જેમનો આત્મવિશ્વાસ પહેલેથી ડગમગેલો હતો, એ આ સમાચારથી માનસિક રીતે ભાંગી પડ્યા. એમણે પીછેહટનો આદેશ આપ્યો.
પીછેહટ? આટલી આગળ આવ્યા પછી? હા.
જર્મન સેનાઓ માર્ન નદીથી પાછી હટી અને પછી બંને પક્ષોએ ખાઈઓ ખોદવાનું શરૂ કર્યું એકબીજાથી બચવા માટે. અને અહીંથી યુદ્ધનો ચહેરો જ બદલાઈ ગયો.
એટલે કે
ઝડપી હિલચાલ અને નિર્ણાયક લડાઈઓનો યુગ પૂરો થયો અને 4 વર્ષ લાંબા, સ્થિર, લોહિયાળ અને ભયાનક ખાઈ યુદ્ધની શરૂઆત થઈ. એટલે મારની લડાઈ એટલા માટે નિર્ણાયક હતી કે એણે યુદ્ધ કોણ જીતશે તે નક્કી ન કર્યું,
પણ
એ નક્કી કર્યું કે યુદ્ધ હજી લાંબુ ચાલશે. ઝડપી જર્મન વિજયની આશા પર પાણી ફરી વળ્યું.
આખી વાત સાંભળીને અમુક મુખ્ય મુદ્દાઓ ખરેખર સ્પષ્ટ થાય છે. પહેલો તો એ જ કે પેલી યોજનાઓ પર વધુ પડતો આધાર રાખવો એ કેટલું જોખમી હોઈ શકે.
ચોક્કસ, આ યોજનાનું શાસન એ પહેલો અને કદાચ સૌથી મોટો પાર્ટ છે. યોજનાઓ જરૂરી છે એમાં ના નહીં, પણ તે લવચીક હોવી જોઈએ. પરિસ્થિતિ બદલાય તેમ યોજના પણ બદલવાની તૈયારી જોઈએ, નહીં તો યોજના જ આપણી માલિક બની જાય છે, આપણે એના ગુલામ.
બરાબર. બીજો મુદ્દો મને લાગે છે કે સંદેશા વ્યવહાર અને સમજણની નિષ્ફળતાનો છે.
હા, એકદમ. નેતાઓ એકબીજાના ઈરાદાઓ બરાબર સમજી ન શક્યા. ગેરસમજો તો થઈ. રાષ્ટ્રીય ગૌરવ, પેલું અમારું અપમાન થયું, એ બધું આડે આવ્યું. સ્પષ્ટ વાતચીત કેટલી જરૂરી છે અને બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કેટલો મહત્વનો છે તે આમાંથી શીખવા મળે છે.
અને ત્રીજો મુદ્દો જે તમે પણ ઉલ્લેખ કરો એ છે માનવીય પરિબળ. નેતાઓની પોતાની ભૂલો, એમનો અહંકાર, એમનો ડર.
બિલકુલ. કાઈસર વિલ્હેમની અસ્થિરતા, મોલ્ટકેનો આત્મવિશ્વાસનો અભાવ, બીજી બાજુ જોફ્રીની સ્થિરતા જે ક્યારેક જડતા જેવી પણ લાગી, આ બધું કેટલું મહત્વનું સાબિત થયું.
નેતૃત્વ ખરેખર ફરક પાડે છે.
ચોક્કસ. ચોથો મુદ્દો કહી શકાય ધારણા અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત.
એ કઈ રીતે?
બધા યુદ્ધમાં જતા હતા ત્યારે એમના મનમાં શું હતું? બહાદુરી, શૌર્ય, ઘોડા ઘર બેસીને હુમલો, ઝડપી વિજય, ઘરે પાછા હીરો બનીને આવવું.
રોમેન્ટિક કલ્પનાઓ.
હા, પણ વાસ્તવિકતા શું હતી? મશીનગનનો ગોળીબાર, ભારે તોપખાનાનો મારો, કાંટાળા તાર, ખાઈઓનું કીચડ અને સામૂહિક મૃત્યુ. ઔદ્યોગિક યુગનું યુદ્ધ એકદમ અલગ અને ભયાનક હતું.
અને છેલ્લે પેલું અણધાર્યા પરિણામોવાળું.
હા, એ પણ બહુ મહત્વનું છે. કોણે વિચાર્યું હશે કે બેલ્જિયમ પરના આક્રમણનું પરિણામ બ્રિટનનું યુદ્ધમાં આવવું હશે? અથવા ભૂમધ્ય સમુદ્રમાં એક જર્મન જહાજ ગોબેન બ્રિટિશ નૌકાદળથી બચીને તુર્કી પહોંચી જશે?
અચ્છા, એ પણ પુસ્તકમાં છે?
હા, અને એ જહાજને કારણે ઓટોમન સામ્રાજ્ય તુર્કી જર્મનીના પક્ષે યુદ્ધમાં જોડાયું. નાની દેખાતી ઘટનાઓ પણ કેટલી મોટી અસર કરી શકે છે એ આ બતાવે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. જેમ કે એક વિચાર તમે હમણાં કહ્યો, યોજનાઓ કંઈ નથી, આયોજન જ બધું છે. આનો રોજિંદા જીવનમાં શું અર્થ કરી શકાય?
આનો અર્થ એ છે કે કોઈ પ્રોજેક્ટ હોય કે જીવનનું લક્ષ્ય હોય, ખાલી એક સ્થિર પ્લાન બનાવીને બેસી રહેવા કરતાં એ પ્લાન બનાવવાની જે પ્રક્રિયા છે, જેમાં આપણે વિચારીએ છીએ, માહિતી મેળવીએ છીએ, ચર્ચા કરીએ છીએ, અલગ અલગ વિકલ્પો વિચારીએ છીએ, સંભવિત મુશ્કેલીઓનો વિચાર કરીએ છીએ, એ વધુ મહત્વનું છે.
એટલે કે તૈયારી વધુ મહત્વની છે.
હા, એ તૈયારી અને એનાથી આવતી સમજણ અને લવચિકતા વધુ મૂલ્યવાન છે. કારણ કે સ્થિર યોજના તો સંજોગો બદલાતા કદાચ નકામી પણ થઈ જાય.
અને પેલો વિચાર કે આ યુદ્ધ વિશે ભયાનક બાબત એ છે કે તે બિનજરૂરી હતું, આ તો ખરેખર હચમચાવી દે તેવો છે.
હા, કારણ કે સીધો જ એ વાત પર આંગળી ચીંધે છે કે આટલો મોટો વિનાશ, આટલા લાખો લોકોના મોત, એ કદાચ ટાળી શકાયા હોત. એ કોઈ કુદરતી આપત્તિ નહોતી જેને રોકી ન શકાય. એ માણસો દ્વારા, નેતાઓ દ્વારા લેવાયેલા ખોટા નિર્ણયો, ગણતરીની ભૂલો જડતાનું પરિણામ હતું. આ વાત એને વધુ દુઃખદ બનાવે છે.
અને સેનાપતિઓ વિશેનો વિચાર કે જેઓ છેલ્લું યુદ્ધ લડવાની તૈયારી કરે છે, તેઓ હંમેશા આગલું યુદ્ધ લડનારાઓ દ્વારા હારી જાય છે.
આ તો એનો પરિવર્તન સાથે તાલ મિલાવવાની નિષ્ફળતાની વાત છે. 1914ના મોટાભાગના કમાન્ડરો એવા હતા જેઓ 19મી સદીના યુદ્ધના વિચારોમાં જીવતા હતા.
જૂની રણનીતિઓ,
મેદાનમાં સામસામે લડાઈ, પણ મેદાન પર હવે મશીનગન અને કાંટાળા તાર આવી ગયા હતા. ટેકનોલોજી બદલાઈ ગઈ હતી, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું હતું, પણ એમની માનસિકતા બદલાઈ નહોતી.
એટલે તેઓ નવી વાસ્તવિકતા સમજી શક્યા નહીં.
બરાબર. અને જે બદલાતા સમય સાથે અનુકૂલન નથી સાધી શકતું એ પાછળ રહી જાય છે અથવા નિષ્ફળ જાય છે. આ કોઈ પણ ક્ષેત્ર માટે સાચું છે.
તો આ બધી ઐતિહાસિક વાતો પરથી આજના જીવન માટે શું શીખવા જેવું છે? શું આ પુસ્તકના પાઠ આજે પણ આપણા માટે લાગુ પડે છે?
ચોક્કસપણે, ઘણા બધા પાઠ છે. દાખલા તરીકે, આપણે બિઝનેસ કે કોઈ સંસ્થા ચલાવતા હોઈએ કે પછી કોઈ પ્રોજેક્ટ મેનેજ કરતા હોઈએ,
હા,
તો શ્લિફિન પ્લાનની નિષ્ફળતા એ અત્યંત જડ, અત્યંત કઠોર પ્લાનિંગ સામે બહુ મોટી ચેતવણી છે. આજે આપણે એજિલિટી એટલે કે પરિવર્તનશીલતાની વાત કરીએ છીએ.
હા, એ શબ્દ બહુ વપરાય છે.
કન્ટિન્જન્સી પ્લાનિંગ એટલે કે આકસ્મિક પરિસ્થિતિ માટેની યોજનાની વાત કરીએ છીએ. આ પુસ્તક એનું મહત્વ 100 વર્ષ પહેલાં જ બતાવી ગયું હતું. આપણી યોજનાઓ રસ્તો બતાવનાર હોવી જોઈએ, પિંજરું નહીં.
અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિમાં, આજની દુનિયામાં,
ત્યાં તો આ પાઠ કદાચ સૌથી વધુ પ્રસ્તુત છે. ગેરસમજ, રાષ્ટ્રવાદી અહંકાર, એકબીજા પર ભરોસાનો અભાવ અને બીજા પક્ષના દૃષ્ટિકોણને સમજવાની નિષ્ફળતા, આ બધું આજે પણ દેશો વચ્ચે તણાવ અને સંઘર્ષનું કારણ બને છે.
વાત સાચી છે.
સ્પષ્ટ સંવાદના માર્ગો ખુલ્લા રાખવા, વિશ્વાસ નિર્માણ કરવો અને તણાવ ઘટાડવા માટે સતત પ્રયત્ન કરવો કેટલું જરૂરી છે એ આ પુસ્તક યાદ અપાવે છે.
અને નેતાગીરી વિશે શું શું શીખ મળે?
નેતાગીરી માટે પણ આ એક ઉત્તમ કેસ સ્ટડી છે. દબાણ હેઠળ કેવી રીતે શાંત રહેવો, જેમ જોફ્રે રહ્યા, અથવા દબાણ હેઠળ કેવી રીતે ભાંગી પડવું, જેમ મોલ્ટકે ભાંગી પડ્યા. ભાવનાત્મક સ્થિરતા, નિર્ણાયકતા અને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાની શક્તા, આ ગુણો કેટલા મહત્વના છે તે સમજાય છે.
અને કન્ફર્મેશન બાયસનો ઉલ્લેખ પણ હતો, એ શું છે અને એ કેમ મહત્વનું છે સમજવું?
કન્ફર્મેશન બાયસ એટલે મતલબ કે આપણી એક એવી માનસિક વૃત્તિ જેમાં આપણે એવી જ માહિતી પર ધ્યાન આપીએ છીએ કે સ્વીકારીએ છીએ જે આપણી પહેલેથી બનેલી માન્યતાઓને સમર્થન આપે.
અચ્છા.
અને જે માહિતી આપણી માન્યતાથી વિરુદ્ધ હોય એને આપણે કાં તો અવગણીએ છીએ કાં તો એનો ઓછો અંદાજ કાઢીએ છીએ. 1914ના ઘણા નેતાઓ આના શિકાર બન્યા હતા. એમને જે સાંભળવું હતું એ જ એમને દેખાતું હતું.
એટલે કે તેઓ વાસ્તવિકતાથી દૂર હતા.
હા, અને આ કોઈ પણ ક્ષેત્રના નેતા માટે કે સામાન્ય વ્યક્તિ માટે પણ એક મોટો ખતરો છે, કારણ કે એ આપણને ખોટા નિર્ણયો તરફ દોરી શકે છે. આપણે ખુલ્લા મને બધી માહિતી જોવી જોઈએ, ભલે તે આપણને ગમતી ન હોય.
આખી ચર્ચા સાંભળ્યા પછી મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ એ રહી કે કેવી રીતે સારા ઈરાદાથી બુદ્ધિશાળી લોકો દ્વારા બનાવાયેલી અત્યંત તર્કસંગત દેખાતી યોજનાઓ પણ ભયંકર અતાર્કિક અને વિનાશક પરિણામો લાવી શકે છે. એ ખરેખર ડરાવણું છે.
હા, એ છે.
અને બીજું, વ્યક્તિગત નેતાઓના નિર્ણયો, એમના વ્યક્તિત્વ, એમના ડર અને એમની મહત્વાકાંક્ષાઓનો ઇતિહાસના પ્રભાવ પર કેટલો મોટો પ્રભાવ પડે છે.
મારા માટે આ પુસ્તક વાંચતી વખતે હંમેશા એક ઊંડી ઉદાસીનો અહેસાસ થાય છે. ગણતરીની ભૂલોને કારણે જે માનવ જીવનનો વ્યય થયો, જે વિનાશ થયો, અને એક આખો યુગ, પેલો યુદ્ધ પહેલાંનો આશાવાદ અને આત્મવિશ્વાસનો યુગ જે ખતમ થઈ ગયો, એની ઉદાસી. પણ સાથે જ આ પુસ્તક એક બહુ શક્તિશાળી કાલાતીત ચેતવણી પણ છે કે જ્યારે આપણે સિસ્ટમ, નિયમો કે યોજનાઓને માનવીય વિવેકબુદ્ધિ, કરુણા અને લવચિકતા કરતાં વધુ મહત્વ આપીએ છીએ ત્યારે આપણે બહુ મોટું જોખમ વહોરી લઈએ છીએ.
માણસ કેન્દ્રમાં હોવો જોઈએ, સિસ્ટમ નહીં.
બરાબર. માનવીય નિર્ણય અને સમજણ હંમેશા કેન્દ્રમાં હોવા જોઈએ.
અને અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. શું આજે આપણે કોઈ અલગ ક્ષેત્રમાં, જેમ કે ટેકનોલોજીનો આટલો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, અથવા વૈશ્વિક અર્થતંત્રની જટિલતા છે, કે પછી પર્યાવરણ નીતિઓની વાત છે, શું ત્યાં પણ આવી જ કોઈ યોજનાની તાનાશાહી કે ગણતરીની ભૂલોની શૃંખલા રચાઈ રહી છે? શું આપણે ખરેખર 1914ના એ ઓગસ્ટ મહિનામાંથી કંઈ શીખ્યા છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.